તારીખ 30/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 433 અને 436 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 780
બ્રહ્મોરિયંતાણંદમાં તો બધા શત્રુને મારીને બેઠા છે અને આપણે પગે લાગીએ છીએ કે મફત ના લાગીએ છીએ એને શત્રુ માર્યા તો આપણે મારવા માટે તો બધું તૈયારી કરીએ છીએ એ મારીને બેઠા છે એટલે આપણે પગે લાગીએ છીએ આપણે મારવા માટે તૈયારી કરીએ છીએ અને ત્યારે જ આપણા નમસ્કાર સાચા તો જ આપણા નમસ્કાર સાચા આપણે જો તૈયારી ન કરીએ તો એ નમસ્કાર એ ખોટા જ છે જીવન દ્રષ્ટાંત છે આજ્ઞામાં આવી ગયા એટલે ખલાસ આપ જે કહ્યું દેહ કાલ પડતો હોય તો ભલે આજ પડે આપની આજ્ઞા એટલે આજ્ઞા વાત પૂરી થઈ ગઈ અને કદાચ શરીરને કાંઈ થાય ને ત્યારે આત્માને કાંઈ થતું નથી ભલન થતું એ કોકને થાય છે મને ક્યાં થાય છે હું આત્મા છું આત્માને કાંઈ થતું નથી પછી ફિકર શું શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 433 પાનું 365 શ્રી કૃષ્ણ આદિના સમ્યત્વ સંબંધે પ્રશ્નનો આપનો પત્ર પહોંચ્યો છે એટલે એ પ્રશ્ન કર્યો હશે તથા તેના આગલા દિવસના અત્રેના પત્તાથી આપને ખુલાસો પ્રાપ્ત થયો તે વિશેનું આપનું પત્ર પણ પહોંચ્યું છે બે પત્રો પહોંચ્યા છે એમાં ખુલાસો પણ મળી ગયેલો બરાબર અવલોકનથી તે પત્તા દ્વારા શ્રી કૃષ્ણ આદિના પ્રશ્નોનો આપને સ્પષ્ટ ખુલાસો થશે એમ સંભવ છે એટલે એ પત્ર ક્યાં એ પાછું આમાં કાંઈ નથી લાગતું એ પત્ર નથી મળ્યા નહીંતર વધારે શું લખ્યું આપણને ખ્યાલ આવત પણ એમને જે કાંઈ અસમાધાન હશે એનું સમાધાન કરાવ્યું છે જેને વિશે પરમાર્થ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવા અત્યંત દુષ્મ થાય તે કાળને શ્રી તીર્થંકર દેવે દુષ્મ કહ્યો છે અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે શું કહે છે પરમાર્થ ધર્મ એટલે આત્મકલ્યાણ થાય એવો ધર્મ પરમ પ્રયોજનભૂત પરમ અર્થ એટલે પરમાર્થ અર્થ નામ પ્રયોજન પરમ પ્રયોજન આત્માનું સુખ શાંતિનું પરમ પ્રયોજન પ્રાપ્ત થાય એવો ધર્મ એ ધર્મની પ્રાપ્તિના કારણો પ્રાપ્ત થવામાં ઘણી તકલીફ પડે ઘણું કઠણ લાગે અથવા માન પ્રાપ્ત થાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિને દુષ્મકાળ કહેવામાં કયો છે ભગવાને તીર્થંકર દેવે એમને દુષ્મકાળ કયો છે અને આ કાળને વિશે તે વાત સ્પષ્ટ દેખાય છે એટલે અત્યારે એવો દુષ્મકાળ ચાલે છે કે આત્મકલ્યાણના ધર્મના સાધનો અથવા કારણો સહેલાઈથી પ્રાપ્ત થાય એવી અત્યારની પરિસ્થિતિ નથી એટલા માટે કોઈને પ્રાપ્ત થાય તો પણ એ પરમ ભાગ્યશાળી ગણાય છે કે જે કોઈને પ્રાપ્ત ન થાય એવું પ્રાપ્ત થાય છે સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે જીવને પ્રાપ્ત થવો આ કાળને વિશે અત્યંત દુષ્કર છે સુગમમાં સુગમ એવો ઉપાય એ આત્મકલ્યાણનો ઉપાય એ તો બહુ જ આ કાળમાં કોક જ જીવને પ્રાપ્ત થાય છે એટલા માટે દુષ્કર કયો છે દુર્લભ કયો છે શું કોક જ જીવને પ્રાપ્ત થાય છે એક તો બહુ ઓછા જીવો આ ઉપાય બાજુ વળે છે, બહુ ઓછા જીવો વળે છે, અને જે વળે છે એમાં પણ કોકને જ સફળતા મળે છે, બાકીનાને સફળતા નથી મળતી પોતાની અયોગ્યતાને કારણે. મુમુક્ષુપણું એટલે મોક્ષની તીવ્ર ઈચ્છા, મુક્ત થવાની તીવ્ર ઈચ્છા. સરળપણું અને એને માટે સરળપણું એટલે બધી તૈયારી. આજ્ઞાકારિતામાં એ વાત છે, પોતાનું બધું મૂકી દેવું પડે. નિવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિનો રસ છોડવો પડે. અને સત્સંગ, આદિ સાધનો આ કાળને વિશે પરમ દુર્લભ જાણી, પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાવસર્પિણી કાળ કહ્યો છે અને તે વાત પણ સ્પષ્ટ છે. હુંડાવસર્પિણી, હુંડ એટલે કદરૂપું, અવસર્પિણી એટલે ઉતરતું. જેમ સર્પ છે એ જેમ જેમ નીચે જાઓ એમ પાતળો થતો પૂંછડી સુધી સાવ પાતળો થઈ જાય અને અવસર્પિણી કહે છે. ઉત્સર્પિણીમાં જેમ સર્પ છે એ ઊંચો ઉપર ઉપર જતો જાડો થતો જાય મોઢા સુધી, આ અવસર્પિણી છે. એટલે કાળ ઘસાતો જાય, સારો કાળ ઘસાતો જાય, સારા જીવો ઓછા થતા જાય, સારી યોગ્યતાવાળા જીવો ઘટતા જાય, જ્ઞાનીઓ ઘટતા જાય, એમ મુમુક્ષુઓ ઘટતા જાય, ધર્મનું વાતાવરણ ઘટતું જાય, એ પ્રકારના સાધુના કારણો ઘટતા જાય. એવો હુંડાવસર્પિણી કાળ પૂર્વના પુરુષો એટલે પૂર્વના ભૂતકાળના જ્ઞાની પુરુષોએ કહ્યો છે, કેમ કે આ કાળમાં મુમુક્ષુપણું પણ બહુ ઓછું જોવા મળશે. શિષ્યજી કહેતા મુમુક્ષુપણાનો દુષ્કાળ જોવામાં આવે છે, દુષ્કાળ કહેતા હતા. એમ દુષ્કાળમાં અનાજ ન મળે એમ અત્યારે મુમુક્ષુ જોવા ન મળે, ખરા મુમુક્ષુ. મુમુક્ષુપણું સરળપણું જોવા ન મળે, માણસો નિવૃત્તિ ન લઈ શકે, પ્રવૃત્તિના રસ પાછળ કાંઈ ને કાંઈ. જરૂર છે નથી જરૂર કાંઈ વિચાર્યા વિના પ્રવૃત્તિ જ કર્યા કરે. અને સત્સંગ યથાર્થ સત્સંગ બહુ દુર્લભ છે. એ બધા સાધનોની દુર્લભતા જાણીને આ કાળને હુંડાવસર્પિણી કાળ કયો છે અને તે વાત પણ સ્પષ્ટ છે. એટલે સ્પષ્ટ પુરાવો, જ્યાં પ્રત્યક્ષ છે ત્યાં પુરાવો ક્યાં દેવો. પ્રથમના ત્રણ સાધનોનો સંયોગ તો પછી પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ જ દેખાય છે, તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય. જોયું, પ્રથમના ત્રણ કારણોમાં મુમુક્ષુપણું, જેટલી જીવને ઈચ્છા થઈ હોય મુક્ત થવાની, એના માટે સરળતા આવી હોય, શું એના માટે નિવૃત્તિ લઈ લીધી હોય, આ ત્રણ કારણો તો મળે. ચોથું કારણ બહુ દુર્લભ છે એમ કહે છે, સત્સંગ બહુ દુર્લભ છે ને એમાં આ કાળમાં તો અતિ દુર્લભ છે. આવ્યા હોય ખડી જાય, પાછા આવ્યા હોયની ગાડી ઉતરી જતા વાર નથી લાગતી, કેમ કે આ વસ્તુ દુર્લભ છે. એવું ભાગ્ય રહેવું પણ મુશ્કેલ છે કે કન્ટિન્યુ રહે, કાંઈ ને કાંઈ થાય ને ગડબડ થઈ જાય. કહે છે કે સત્સંગ તો અમુક કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તો આ બધા કારણો તો અમુક કાળમાં સુગમ હતા, પણ સત્સંગ તો સર્વકાળમાં દુર્લભ દેખાય છે. પંચમ કાળ ચોથા કાળમાં પણ દુર્લભ જોયો છે, તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય. એમાં ચોથા કાળમાં ધર્મનું વાતાવરણ બહુ હોય છે, પણ યથાર્થ સત્સંગ પાછો ન હોય. પોતપોતાની રીતે બધા ભેગા થઈને કર્યા કરતા હોય અને માને કે અમે સત્સંગ કરીએ છીએ, પાંચ પછી પચાસ હો, 500 ગમે એટલા માણસો ભેગા થાય ને શાસ્ત્ર વાંચે એટલે સત્સંગ થઈ ગયો એવું કઈ નથી. દરેકને પ્રયોજન પોતાને નિકટ પ્રાપ્તિની દશાનું છે. શેનું પ્રયોજન છે? પોતાની જે નિકટની દશા છે, ઉપરની દશાનું સ્ટેજ, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ, એનું પ્રયોજન છે. સીધું પ્રયોજન તો એ જ છે. પછી પરંપરા એ તો મોક્ષ સુધીનું પ્રયોજન છે, સંપૂર્ણ મુક્ત થવાનું. પણ પહેલું પ્રયોજન કે નિકટની દશા પ્રાપ્ત થવી જોઈએ. એને માટે સત્સંગમાં ખોરાક મળતો હોય તો એ સત્સંગ યથાર્થ છે. મારે આ જરૂર છે, મારે ખૂટે એ મને મળવું જોઈએ. ભૂખ ન લાગી હોય ને તરસ લાગી હોય પછી ભજીયા મળે શું કામના? ખવાય ન ખવાય? ખાય તો તરસથી મરી જાય. એમ જે વસ્તુ, નહીતર પાણી કરતા ભજીયા ઊંચી ચીજ છે. પાણી મફત મળે, ભજીયા મફત ન મળે. પણ પાણી જોઈએ ને પાણી જ જોઈએ, એને ભજીયા નકામા. માંદો હોય, ટાઈફોઈડમાંથી ઉઠ્યો હોય, એને ચાર શેર ઘી પાયેલો મેસૂબ ખવડાવે ને બે બટકા, વધારે નહીં એક બટકું, બે બટકા ખવડાવે એટલે મરી જાય. શું થાય? મરી જ જાય માણસ. ઘી ખાઈને મરી જાય, ઘીની મીઠાઈ ખાઈને મરી જાય તો કે હા ઘીની મીઠાઈ ખાઈને મરી જાય. એને ન દેવાય, એને મગનું પાણી દેવું પડે. અને એનો હેતુ હેતુ હેવાય એટલો. એમ મુમુક્ષુને જે ભૂમિકામાં જેની જરૂર છે એ ભૂમિકામાં એ ચીજ મળે તો એ સત્સંગ યથાર્થ છે, નહીં તો સત્સંગ યથાર્થ નથી. ચાર ગાથાઓ વાંચી ભેગા થઈને માટે સત્સંગ થઈ ગયો. સત્શાસ્ત્ર, અમે તો સત્શાસ્ત્ર વાંચીએ છીએ, સમયસર વાંચીએ છીએ. હું ચાલે તમારી નિકટની દશાનો શું તમારે અહીંયા ચાલે છે? આ વાત છે. એવો યથાર્થ સત્સંગ ચોથા કાળમાં દુર્લભ છે, પાંચમા કાળમાં દુર્લભ છે એમ નહીં, ચોથા કાળમાં દુર્લભ છે. કેમ કે ત્યાંય બધા સત્સંગ કરવા તો બહુ બેસે, અત્યારે બેસે એના કરતાં ત્યાં માહોલ વધારે હોય. પણ યથાર્થ ક્યાં ચાલે? યથાર્થ ચાલી જાય. સમોસરણમાં સાંભળવા જાય, વીસ વીસ તીર્થંકરો અત્યારે છે ત્યાં, વધીને 160 તીર્થંકર. બહાર નીકળે એટલે બીજું હાલે પાછું, ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળે, બહારમાં અસત્સંગ હાલે પાછું, અથવા અયથાર્થ સત્સંગ ચાલે, નુકસાન થાય ખબર ન પડે. યથાર્થ સત્સંગને ઓળખતા ન આવડે તો અયથાર્થ સત્સંગમાં ફસાય, આવી પરિસ્થિતિ થાય. તોય પણ જ્ઞાની ન ઓળખે ને બીજે જ અજ્ઞાનીના સત્સંગમાં જાય, બોલે શું કરવું? એનું શું કરવું? પોતાને ખબર ન પડે ને ઓળખાણ ન પડે તો શું થાય? એને જ્યાં ગમે ત્યાં જાય, ત્યાં સત્શાસ્ત્ર જ વંચાય છે ને, ત્યાં ફલાણું થાય છે ને, ત્યાં આમ જ થાય છે ને, આધારે એમ લઈ લેજે ત્યાં ક્યાં. અને ત્યાં તો બીજો અન્ય માર્ગ છે જ નહીં પાછો. ત્યાં તો કોઈ બીજો સંપ્રદાય નથી, બીજા કોઈ મંદિરો નથી, બીજા કોઈ સાધુઓ નથી, કાંઈ જ નથી. ત્યાં તો તીર્થંકરો અને જૈન ધર્મ, શ્વેતાંબર ધર્મ નથી ત્યાં તો. વળી બીજું તો ક્યાં વાત કરવી, જૈનનો શ્વેતાંબર સ્થાનક પાસે ત્યાં નથી. હવે ત્યાં સ્થાનક પાસે શ્વેતાંબર નહીં હોવા છતાં ગુરુદેવ એમ શ્રી બધા સ્થાનક પાસે શ્વેતાંબરના પેટામાં પંથમાં આવી ગયા. કેમ આવી ગયા બોલો? આ ભાવનું ફળ છે, ત્યાં મહાવીરના ભાવનું ફળ છે. એવી રીતે થઈ જાય, ત્યાં થઈ જતા એટલે વાર ન લાગે લપસતા. તો એવું છે, સત્સંગ ઓળખવો, યથાર્થ સત્સંગ ઓળખવો બીજી વાત છે. કેમ કે જીવને જે ગમે છે ને એની વિરુદ્ધ વાત આવવાની છે સત્સંગમાં. જીવને સંસાર ગમે છે, સંસાર રૂચ્યો છે, અને યથાર્થ સત્સંગમાં એથી વિરુદ્ધ વાત આવશે. ટકવું મુશ્કેલ છે. એકવાર ખરી રૂચિ વાળી ટકે, નહીતર ભાગી જાય વહેલો મોડો. પણ ભાગી જાય, આમ આપણું કામ નથી, નહીં ફાવે આપણને, નહીં ફાવે કેમ, આપણને અણગમો થાય એવી વાત આવે છે, આમ ક્યાં સુધી ટકે માણસ. કડવી દવા માણસ ક્યારે પીએ કે હાજર થવાનું ધ્યેય હોય ત્યારે. કડવી દવા માણસ ક્યારે પીએ કે મારે હાજુ થવું છે, મારો મારો રોગ મટાડવો છે, હે એવી ગરજ હોય કડવી દવા પીએ. આમાં આવે હું કડવી દવાઓ આવે છે, આમાં જીવને ન ગમે એવા પ્રયોગ કરવાના આવે. એકવાર સત્સંગ મૂકી દેવાનું મન થાય પ્રશાંતભાઈ, આપણે જવું જ નથી સત્સંગ. હા એવું વસ્તુ છે આ, એ તો બરાબર ગાંઠ મારી હોય કે આત્મકલ્યાણ કરવું જ છે ભલે ગમે તેમ થાય. આ જીવની વિપરીત રૂચિને તોડવી છે, શું તોડી નાખવી છે, વિપરીત રૂચિને તોડી નાખવી છે, એવી મજબૂત તીવ્રતા આવી જોઈએ, મજબૂતાઈ આવી જોઈએ. પછી બીજા સારું સારું મળે, સારું લાગે એવું મળે, કાંઈ વાંધો નહીં એમાં, તમારે કાંઈ વાંધો નહીં એમાં, કાંઈ વાંધો નહીં, તો ચારિત્રમો છે એમનું ચાલે. દોષ એટલે દોષ જ છે, અને મોક્ષમાં દર્શનમો સહિતનો છે એનું શું, ચારિત્રમો હોય તો પણ દર્શનમો સહિતનો છે એનું શું, દર્શનમોનો છેડો ક્યાં આડે છે કે જ્યાં રસ આવે ત્યાં. ચારિત્રમોહના પરિણામમાં જ્યાં જ્યાં જીવને રસ આવે ત્યાં દર્શનમોહ તીવ્ર થઈ જાય, તીવ્ર થાય, ભય વધી જાય, એનું શું, એટલો ચારિત્રમોહ ક્યાં છે. એટલે એવો બધો પ્રકાર છે, એટલે એ સત્સંગ છે એ દુર્લભ છે, અને તકવું એ વધારે દુર્લભ છે, અને પામવું એથી દુર્લભ છે, એવું છે. એ સુકાન જીવને સ્વચ્છંદ ચડે ને ત્યારે સુકાન ને ફગાવે. હા તમને પણ આમ થાય છે ને, હું તમે એમને હું જોઈને કહો છો એમ જ કે એવું છે. હા આજ્ઞાકારિતામાં આવે ત્યારે સુકાને, આજ્ઞાકારિતા બહાર ન રહીએ, આજ્ઞાકારિતામાં ન રહીએ તો સુકાને ક્યાં ના. સુકાની મને સુકાન સંભાળને વાળા હું નાવિક, નાવિક હોતા છે વટિયા હોતા હે, હું સુકાન સંભાળતા હે ને, જૈસે નાવ મેં બેઠે તો હવા બદલતી હોય તો ક્યાં હે કે સુકાન બદલતા હે, સડકો બદલ દેતા હે, એસે જે મુખ્ય માણસ હોય એને સુકાની કહેવાય છે, જેને અનુસરીને ચાલતા હોય એને પછી સુકાની એવું નામ આપે. આપણે ગુરુદેવની સ્તુતિમાં છે કે જીનવાણી તો ભલી છે, સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, પણ જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. લીધું છે કે નથી લીધું, એટલે એટલું જીનવાણીથી કોઈ ન ઉતરી જાય છે. નૌકા તો સારી છે પણ નૌકામાં નૌકા ચલાવતા ન આવડે તો જાય ઊંધે રસ્તે, દરિયામાં વહી જાય, તો કાંઠે જવાને બદલે દરિયામાં વહી જાય, શું કરો. બહુ સરસ લખે છે, સમય સાર ની સરસ લખે છે અને ગુરુદેવ ની સરસ લખાણે છે, બહુ સરસ. બેનશ્રી માથે હતા, બેનશ્રી બધું તપાસે, સમય સાર નો અનુવાદ કર્યો ત્યારે બેનશ્રી ના પત્રો વાંચજો તમે. ગુરુદેવ કે એમ જ તમારે કરવાનું છે, આ બેનશ્રી લખતા સાહેબજી એટલે ગુરુ સવિત્ર દીવા શબ્દો વાપરતા સાહેબજી, મહારાજ સાહેબ, સાહેબજી કે એ જ પ્રમાણે તમારે અનુવાદ કરવાનો છે, બીજી રીતે જરાય કરવાનો નથી. બહુ કંટ્રોલ કર્યા છે. ઉઘાડ છે ને, ઉઘાડ વાળાનું તો આગું પાછું થતા વાર લાગે છે. ધ્યાનથી વાંચો તો બધો ખ્યાલ આવે એવું છે. એમાં જે જે સૂચનાઓ આપી છે એ સૂચના આપવાની જરૂર ક્યારે પડી? તરત ખબર પડે ધ્યાનથી વાંચો તો. એવી સૂચના શું કરવા આપી? અહીંયા બોર્ડ ક્યારે મારવું પડે? અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવું નહીં એવું બોર્ડ મારવાની જરૂર ક્યારે પડે? કોઈ ભૂલથી કરતો હોય ત્યારે આપણે કેમ બોર્ડ નથી માર્યું? સ્વાધ્યાય વખતે શાંતિ જાળવી એવું બોર્ડ કેમ નથી માર્યું? મારવાની જરૂર જ ન હોય, શાંતિ જાળવવાની હોય એમાં. એવી રીતે કઈ સૂચના દેવાની એમાં? એમ અત્યારે તો એવા બોર્ડ મારવાની જરૂર પડશે કે જૈન મંદિરમાં કોઈ તોફાન કરવા નહીં. જૈન મંદિરમાં તમારે સંસારની વાતો કરવી નહીં. એટલે ત્યાં ભેગા થઈને દીકરાના હકપણની વાતો ચાલુ કરી દઈએ, દીકરા દીકરીને. પરિસ્થિતિ માણસ ન સમજે ત્યાં શું થાય? સૂચના આપવી પડે. તો પછી આ કાળને વિશે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના ત્રણ સાધન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તો પણ ધન્ય છે. મોક્ષપણું પામે તો સારી વાત છે, સરળપણું પામે તો સારી વાત છે, અને નિવૃત્તિ લે તો સારી વાત છે. કાળ સંબંધી તીર્થંકર વાણી સત્ય કરવાને અર્થે આવો ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપ વેદવા યોગ્ય છે. કંઈક નાની થશે તો નિવૃત્તિ વાળા નહીં હોય અત્યારે. આ કાળમાં જ્ઞાની હશે તો એને નિવૃત્તિ નહીં મળે એવા જ્ઞાની થશે. હીણો કાળ છે ને. કાળ સંબંધી તીર્થંકર વાણી સાચી પડે એટલે અમને આવો ઉદય વર્તે છે એમ કે છે. આવાને એને અવતરણ ચિહ્ન કર્યું છે. આવો ઉદય વર્તે છે. આવો એટલે વર્તમાન પરિસ્થિતિ, ઉંમર નાની, યુવાન ઉંમર, અને વેપાર ધંધો, ઘરે બૈરા છોકરા, કોણ નાની માને? પણ એ સમાધિ સાત્મ શાંતિથી એને વેદવા જેવું છે, સંભાવે વેદવા જેવું છે, અને સંભાવે વેદતા થાય. એ 433 થયો. પછી 434મો સુભાગભાઈ ઉપરનો છે. મથાળામાં પ્રણામ કર્યા છે, ભક્તિપૂર્વક પ્રણામ આપે. આજુબાજુ નો ફાગણ મહિના નો છે. હા, એ બે લઈ લીધા, એ લઈ લીધા. કેટલામાં આવે ટાઈમ સમય? એટલે ત્યાં મીટી નાખેલી છે. ફાગણ વધ 11 એટલે ફાગણ વધ નોમ છે. ચૈત્ર સુધી એકમ છે એટલે એ પહેલાનો આપ એટલે હવે એ વાંચ ભર્યો આપણે. 436 આવે છે ને, 434માં તો એક લીટી જ લખી છે. પોતાની ભક્તિ વ્યક્ત કરી છે, ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે અને લિખિત અને અત્યંત ભક્તિ જાઓ. કાલે લખાશે તો લખશું. પરમ પૂજ્ય પરમાત્મા દેવ બોધ સ્વરૂપ તરણ તારણ સાહેબજી શ્રી રાજ્યચંદ્ર વીર રવજીભાઈની ચિરંજીવી ઘણી હજો, એ પદ્ધતિ હતી લખવાની. નાની ઉંમરના હોય તો એને લખે તમારું આયુષ ઘણું હજો એટલે ચિરંજીવી ઘણી હજો. હા, બે પેઢીનો ફેર, 44 વર્ષ નાના છે. બહુ મને એટલું કર્યું છે, પરમાત્મા દેવ બૌદ્ધ સ્વરૂપ તરણ તારણ. આપનું કૃપાપત્તું ગઈકાલે આવ્યું તે પહોંચ્યું છે. શ્રી મોરબીથી લિખિતન આપનો સેવક આજ્ઞાંકિત સૌભાગ્યના પ્રણામ માંજો. 44 વર્ષ મોટા છે, સેવકને આજ્ઞાંકિત બે શબ્દ વાપર્યા છે. આપનું કૃપાપત્તું ગઈકાલે આવ્યું તે પહોંચ્યું છે, જેમાં લખ્યું છે કે ધારશીભાઈની ચિઠ્ઠીનો ઉત્તર અને બીજું કાંઈ લખવાનું ઘણું કરીને બનશે તો આવતીકાલે લખીશ. તો પત્ર આજ આવ્યાથી તેના સમાચાર પહોંચ વગેરે નીચે લખીશ. એ રાશિભાઈ વાળો કાગળ પણ નથી આમાં. શું આપ તરફથી પત્ર લખવામાં વખતે જાજા દિવસનો આતરો પડે છે ત્યારે મન આકુળ વ્યાકુળ વધારે થાય છે. જે થાય એ લખી નાખતા હતા. તમારો કાગળ મોડો આવે તો અમારા મનની આકુળતા વધી જાય છે, કાગળ કેમ આવતો નથી, કાગળ કેમ આવતો નથી. રાજુભાઈ એ કહેતા હતા આગાશમાં, લલ્લુજી 2 કલાક વહેલા જઈને બેસે, મુંબઈનું મેલ ટ્રેન આવે એ પહેલાં 2 કલાક જઈને બેસાવે પોસ્ટ ઓફિસે, પછી અહીંયાથી સ્ટેશનથી ટપાલ લાવે ત્યારે હું પહેલાં પૂછીએ કે આ મહારાજને રવાના કરો, સૌથી ટપાલ એની હોય પહેલાં આપી દઈએ પછી આપણે બીજું શોર્ટિંગ કરશું. 2 કલાક પહેલાં જતા ત્યારે મન આકુળ વ્યાકુળ વધારે થાય છે. તો ખુશી ખબર જ લખી સંતોષ પમાડશો એ મારી વિનંતી. છેવટે ખુશી ખબર લખીને પણ સંતોષ પમાડશો એ મારી વિનંતી. એ તમારા હાથનો કાગળ તો જોવા મળે એમ કે કાંઈ બીજું પછી લખાય તો ન લખાય તો જુદી વાત છે, તમારા વિકલ્પ પ્રમાણે હોય તો. હા, પહેલાં નાચ કરી લઈએ, કાગળ આવ્યા એની ખુશીમાં પહેલાં નાચી લઈએ. હા, પ્રદક્ષિણા આપે, નાચે, ભક્તિ કરે, પછી પત્ર ખોલે. બહુ ભક્તિ ઘણી કરતા હોય સુભાગભાઈની, ભક્તિની જે ક્વોલિટી ફેર હતી પાછી, એનું બહાર ચેષ્ટા એવી ન દેખાય પણ ભક્તિમાં 1 ડિગ્રી ઓછી ન કહી શકાય એને, એવી ભક્તિ હતી. આત્મા સર્વજીવના સરખા છે, કોઈ મોટો નાનો નથી, બધા આત્મા બધા જીવ સરખા છે, કોઈ મોટો નાનો નથી. દેહથી ઓળખાય છે કે આ સૌભાગ, હવે સૌભાગના દેહનો ત્યાગ કરી આત્મા ચાલ્યો ગયો ત્યારે બીજો દેહ તે જીવે ધર્યો એને જ્ઞાની પુરુષ જાણી શકે છે એવું કહેવાય છે. તો જીવ બધા સરખા છે એમાં લક્ષણ કયું?
એક તો બધા જીવ સરખા છે એ કયા લક્ષણે કહે છે, બીજું કે દેહાંતર થાય બીજા દેહમાં જાય જીવ એક આયુષ પૂરું કરી અને બીજો દેહ ધારણ કરે ત્યારે જ્ઞાની પુરુષ શું જોઈને કહેતા હશે કે આ ફલાણો જીવ છે, આ ફલાણાનો જીવ છે, એમ કેવી રીતે એને ખબર પડે?
બે પ્રશ્ન આવે છે, એનો ઉત્તર કોઈ એમાં
મળતો નથી.
હા, એ જીવના લક્ષણો બધા કીધા છે, પણ એક જીવ આયુષ છોડીને બીજા આયુષમાં જાય એ કયા લક્ષણ છે એ નથી આવતું.
એ ક્યાંય નથી. હા, લખવા જો કોઈ લક્ષણ, કોઈ પ્રશ્ન લખવા યોગ્ય હોય તો લખે, ન લખવા યોગ્ય હોય તો ન. એ તો છે, આજ્ઞાકારીતા કોને કહે? હું કહું એમ તમે કરો એના આજ્ઞાકારીતા તો ન જ કહેવાય.
એક સરખા પણ સદ્રશપણ
એટલે મૂળ સ્વરૂપ છે ને,
એ બધાનું એક સરખું છે એમ થયું. એ રીતે બધા સરખા છે, એ તો બધા. આમ તો મૂળ સ્વભાવ, વૃતતા મૂળ સ્વભાવ છે,
રમ્યતા મૂળ સ્વભાવ છે,
સુખ ચૈતન્યતા મૂળ સ્વભાવ છે,
બધા મૂળ સ્વભાવ.
ઉપયોગ ધર્મ કયો છે? ઉપયોગ તે ધર્મ એમ કહ્યું છે ને,
અને તે એને બે પ્રકારના ઉપયોગ કહે છે,
એક શુદ્ધ અને એક અશુદ્ધ. હવે એ કેમ સમજવું?
વળી વિચાર કરતા જેમાં
વૃત્તિ રાખીએ, એટલે વૃત્તિ રાખીએ તે તો પરિણામ કહેવાય, ત્યારે ઉપયોગ એ કેમ હોય?
તો વૃત્તિમાં અને ઉપયોગમાં ફેર શું એમ કહેવું છે? તેનું નામ ઉપયોગ કહેવાય? પરિણામને તો ઉપયોગ કહેવાતો હશે, કહેવાતો હશે નહીં.
પરિણામને તો ઉપયોગ કહેવાતો નહીં હોય, એમ
કહેવાતો હશે નહીં.
આ ખુલાસો આપશો.
ઉપયોગ, વૃત્તિ અને
પરિણામ
ત્રણ શબ્દોમાં શું કેવી રીતે છે
એનો ખુલાસો મગાવ્યો છે. લીમડી
સાધુજી પાત્રી,
આર્જાજી સાત, આર્જા એટલે
સાધુજી,
અને માંડવી અંજાર મુંદરા એટલે મુંદરા, જેતપર ધોરાજી
વગેરે
શ્રાવકનું માણસ 40-50
ભેગું થયું છે.
તો પાત્રને હાથ 42 ને 40 આ 80-90 માણસ ભેગા થયા છે.
હવે શું કર્યું તેના સમાચાર હજી મળ્યા નથી.
મળ્યા છે, લખી જણાવીશ.
કૃપાલજીનો સંપ્રદાયમાં વિરોધ ચાલ્યો હતો, તો કોઈ બધાને ભેગા કરવાનું વિચાર્યું હોય
એટલે એ બાબતમાં કંઈ
કન્સર્ન મેટર હશે એવું લાગે છે. આગળ આપના
કહેવામાં
મોરબી દરબાર બુદ્ધિમાન એને સમજ્યું છે, જો તેને સત્સંગનો જોગ બને
તો સમજે ખરો એમ મારા સાંભળવામાં આવ્યું હતું,
અને મને પણ એમ લાગે છે. હાલની રીત જોતા તો પરદેશી રાજાના
પહેલા એટલે
ક્રિયામણ કરી માણસ હતા તેમ છે.
હાલની રીત જોતા તો પરદેશી રાજાના પહેલા કરી માણસ હતા તેમ છે,
એટલે શાસ્ત્રમાં પરદેશી રાજાનું દ્રષ્ટાંત આવતું હશે
એના જેવા છે એમ.
પણ પોતાની અકલથી વિપરીત નથી, અકલેથી એટલે
અકલથી વિપરીત નથી. અહીંના વહીવટદાર વગેરે કારભારી નોકરિયાત તમામને 5 રૂપિયા ખાવાની દાનતથી વસ્તીને હેરાનગતિ પૂરી હતી, એટલે ઘણી હેરાનગતિ હતી. વહીવટદારોમાં લાંચ લેવાને કારણે લોકોને હેરાન કરતા હતા, તે ઉપરથી લોકો નનામી અરજીઓ ઘણી આગળ
આપતા,
નામ વગરની અરજી, નનામી અરજી. પણ પોતાનો શક ઘણો,
શક એટલે રૂવાબ,
તેથી તેમના મનમાં એમ રહેતું કે કોઈ મારા રાજમાં ખાઈ શકે નહીં,
એ જાત તો ફાકો,
કોઈ લાંચ લઈ શકે નહીં મારા રાજમાં. ફોકટ લોકો અદાવતથી લખે છે, નકામા વેરબુદ્ધિથી લખે છે, અદાવત એટલે વેરબુદ્ધિથી લખે, એમ ધારી તપાસ કરતા નહીં. તેમાં હમણાં આશરે
દિવસ 15-20 થયા, દિવસનો
દંડ લખે છે,
15-20 થયા શટ પડવાથી તપાસ કરવા માંડી
છે.
તો ઘણો ભાગ
રૂશ્વત વગેરે ખાધું તે સાબિત થયું છે. શંક એટલે મેં શંકા, શંક એટલે શંકા. આપણે શક શબ્દ હજી વપરાય છે, મને શક છે આ વાતમાં એટલે મને શંકા છે. તો ઘણો ભાગ રૂશ્વત વગેરે ખાધું તે સાબિત થયું છે અને ખાનારે પોતાને માટે કબૂલ કર્યું છે. હજુ તપાસ ચાલે છે. રૂપિયા 1-1.5 લાખનો આશરે ગોટો નીકળે તેમ છે. હવે તેનું શું કરશે, શું કરશે એ તો કરે તે ખરું, પણ નોકરિયાતની જોડે સાવકારના ચોપડા પણ જોવાના, તો તે પણ માને છે અને જે નથી માનતા તેની આબરૂ ઉપર જાય છે. તે પણ માને છે અને નથી માનતા એની ઉપર, એની આબરૂ ઉપર જાય છે. વધારે એને ઉઘાડા પાડે છે એટલે માન્યા વિના છૂટકો નહીં. આમ બન્યું છે. વળી સાંભળવામાં એમ છે કે જેણે રૂપિયા ખાધા છે તેની પાસેથી લઈ વસ્તી એટલે ખવડાવનારના આસામીને પાછા દઈ દેવા, એવો વિચાર ઠાકોર સાહેબનો છે એમ ગામ વાતું કરે છે. તે તો બને તે ખરું. આ ઉપરથી મારા વિચારમાં એમ છે કે રાજા સમજ્યું છે. આના ઉપરથી હું લખું છું કે મા રાજા છે એ સમજ્યું છે. થોડા વર્ષમાં સાંસારિક કામ પોતાની કીર્તિ વધે તેવા ઘણા કર્યા, તેમાં એક આ અધૂરું હતું તો તે મટાડી હવે તેની હયાતી સુધીમાં રૂશ્વત કોઈ ખાવા ધારશે તો ઘણો વિચાર કરીને ખાશે, જલ્દી નહીં ખાય લાંચ. તો એ પણ દેખાતું થયું છે. હવે ધર્મ વિશે જો આત્મા જોડે તો જોડી શકે, અને જે લોક ગુનામાં આવ્યા છે તેને હવે પછી ખાલી જગ્યા મૂકી છે. તો પરમાર્થનું કામ છે તે ઉપરથી અરજી લખી આપવા વિચાર થાય છે. તો કેવા પ્રકારની મતલબ લખી હોય તો તેને પસંદ પડે, વળી સર્વેનું ભલું થાય. કેવી રીતે થોડી લૌકિક બાબત આવે છે. પહેલાં થોડા પ્રશ્નો પૂછ્યા છે, પછી તો લીમડી દરબારની બધી લૌકિક વાતો આવી છે. પછી છે ચૈત્ર સુદ એકમનો સમતા રમતાનો પત્ર છે. અહીંયા પણ ચૈત્ર સુદ એકમનો જ પત્ર છે. પછીનો પત્રમાં મીતી નથી, પણ એ 437નો છે. વળતો પત્ર લખ્યો છે 436, આના ઉપરથી 436નો પત્ર વળતા આપ્યો છે. આમાં 438 સુભાગભાઈ લખ્યું છે. આમાં જોઈ લઈએ આપણે. શુકલાલ છગનલાલ વિરમ ગામ પછી વચ્ચે એમણે ચૈત્ર સુદ ચોથે પાછો 72 પત્ર લખ્યો છે એટલે વચ્ચે વાંચવાનો રહેશે આપણે. 438 પછી 439 પહેલા, એ જરા ધ્યાન દોરજો. એની સરળતા બહુ બધી, જે ભાવ આવે જે વિચાર આવે અહીં સુધી રાખીએ. આવતીકાલે